એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાના રોજના અનુભવનો એકદમ પાયો છે, મતલબ કે આપણે આપણી આસપાસની દુનિયાને સમજીએ કઈ રીતે.
હા, અને આ સવાલ ખરેખર બહુ રસપ્રદ છે. શું આપણી આંખો બસ એક કેમેરાની જેમ બધું રેકોર્ડ કરી લે છે, કે પછી પડદા પાછળ કંઈક વધારે જટિલ, કંઈક અલગ જ ચાલી રહ્યું છે?
બરાબર, અને આજે આપણે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરવાના છીએ, ખરું ને?
ચોક્કસ. આજે આપણે વાત કરીશું પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક બ્રાયન જે રોજર્સના સંશોધનના આધારે. એ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે અને એમના પુસ્તકો, ખાસ કરીને પરસેપ્શન અને પરસેપ્શન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, આ વિષય પર ઘણું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપે છે.
અને આ સમજવું મતલબ આપણા માટે શા માટે આટલું જરૂરી છે?
જો, આપણી સમજ શક્તિ એટલે કે પરસેપ્શન એ ફક્ત દુનિયાને જોવાની કે સાંભળવાની વાત નથી. એના આધારે જ આપણે નિર્ણયો લઈએ છીએ, આપણે કેવું વર્તન કરીએ છીએ, અને સાચું કહું તો આપણો વાસ્તવિકતાનો આખો અનુભવ જ એના પર ટકેલો છે.
હા, એટલે આ તો પાયાની વાત થઈ.
બિલકુલ. અને રોજર્સનું કામ આપણને એ સમજાવે છે કે આ આખી પ્રક્રિયા જેટલી સીધી સાધી લાગે છે ને એટલી છે નહીં, એમાં ઘણા બધા વળાંકો છે.
ઓકે, તો ચાલો થોડી વાત બ્રાયન જે રોજર્સ વિશે કરીએ. કોણ છે વ્યક્તિ, એમના વિચારોમાં એવું તે શું ખાસ છે?
બ્રાયન રોજર્સ, જેમને કહ્યું, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રાયોગિક મનોવિજ્ઞાન એટલે કે એક્સપેરિમેન્ટલ સાયકોલોજીના એમેરેટસ પ્રોફેસર છે. એમણે લગભગ, માની લો ને, 4 દાયકા,
40 વર્ષ,
હા 40 વર્ષથી વધુ સમય માનવી અને પ્રાણીઓ પોતાના પર્યાવરણને કેવી રીતે સમજે છે તેના પર સંશોધન કર્યું છે. એમનું ખાસ ધ્યાન રહ્યું છે દૃશ્ય દૃષ્ટિ એટલે કે વિઝ્યુઅલ પરસેપ્શન, પછી ઊંડાણની સમજ ડેપ્થ પરસેપ્શન, અને ગતિની સમજ મોશન પરસેપ્શન પર.
એટલે આ વિશેના તો એ ઊંડા જાણકાર કહેવાય, પણ ઘણા સંશોધકો હોય છે, એમની વિશિષ્ટતા શું છે, શું અલગ છે એમના કામમાં?
એમની ખાસ વાત મને લાગે છે કે એ છે કે તેઓ ફક્ત થિયરી નથી જાણતા, એમને પ્રયોગશાળામાં અસંખ્ય કલાકો ગાળ્યા છે, એટલે એમને ખબર છે કે આ સિદ્ધાંતો ખરેખર કામ કેવી રીતે કરે છે. અને બીજી અગત્યની વાત એ છે કે તેઓ આ બધી જટિલ વૈજ્ઞાનિક વાતોને એકદમ સરળ સ્પષ્ટ ભાષામાં સમજાવી શકે છે, સામાન્ય માણસ પણ સમજી શકે એમ. એ ખાલી શું થાય છે એવું નથી કહેતા, પણ પ્રયોગોના પુરાવા સાથે કેવી રીતે અને શા માટે થાય છે એ સમજાવે છે.
આ તો બહુ સરસ કહેવાય, વૈજ્ઞાનિક ચોકસાઈ અને સરળ રજૂઆત બંને સાથે. તો એમના સંશોધનનો મુખ્ય સૂર શું છે, આ પુસ્તકો શું કહેવા માંગે છે?
રોજર્સનો સૌથી મહત્વનો, કદાચ ક્રાંતિકારી કહી શકાય એવો વિચાર એ છે કે આપણી સમજ શક્તિ, આપણું પરસેપ્શન એ વાસ્તવિકતાનો કોઈ ફોટોગ્રાફ નથી કે કોઈ વિડીયો રેકોર્ડિંગ પણ નથી.
અચ્છા,
એટલે આપણું મગજ ખાલી નિષ્ક્રિય રીતે બધું ઝીલતું નથી? ના, બિલકુલ નહીં, એનાથી ઉલટું છે. આપણું મગજ તો એકદમ સક્રિય છે, એમ સમજો ને કે એક જાસૂસ જેવું છે.
જાસૂસ કેવી રીતે?
જુઓ, આપણી ઇન્દ્રિયો છે, આંખ, કાન, ત્વચા વગેરે, એ બહારની દુનિયામાંથી માહિતી ભેગી કરે છે, પણ આ માહિતી ઘણીવાર ટુકડાઓમાં હોય છે, અધૂરી હોય છે, અસ્પષ્ટ હોય છે, ક્યારેક તો ખોટી પણ હોય છે. હવે મગજનું કામ શું છે? એ આ બધી કાચી અસ્તવ્યસ્ત માહિતી લે છે, પછી પોતાના જૂના અનુભવો, દુનિયાના નિયમો વિશેની પોતાની સમજ, આ બધું વાપરીને એક વાર્તા રચે છે, એક સુસંગત અર્થપૂર્ણ 3D દુનિયાનું મોડેલ બનાવે છે.
એક મિનિટ, એટલે આપણે જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, એ ખરેખર તો આપણા મગજે રચેલી વાર્તા છે, દુનિયાનું સીધું પ્રતિબિંબ નથી. આ તો બહુ મોટી વાત કહેવાય.
હા, બિલકુલ, આ જ તો એમની મુખ્ય વાત છે. આપણે જેને જોવું કે સાંભળવું કહીએ છીએ એ ખરેખર તો મગજની અંદર ચાલતી આ જટિલ રચનાત્મક પ્રક્રિયાનું છેલ્લું પરિણામ છે. મગજ સતત બેસ્ટ ગેસ લગાવતું રહે છે કે બહાર શું હશે.
અને તમે કહ્યું કે માહિતી ઘણીવાર અધૂરી કે અસ્પષ્ટ હોય છે, તો પછી ભ્રમનું શું? ઓપ્ટિકલ ઇલ્યુઝન્સ જે આપણે જોઈએ છીએ.
હા, ભ્રમ ઇલ્યુઝન્સ આ સમજવા માટે બહુ જ મહત્વના છે. પેલી બે સરખી લીટીઓમાંથી એક લાંબી દેખાય કે સ્થિર ચિત્ર હલતું દેખાય, એ બધું.
હા, એ તો મગજની ભૂલ કહેવાય ને, એનાથી શું સમજાય?
ના, રોજર્સ કહે છે કે એને ભૂલ કે નિષ્ફળતા ન ગણો. ઉલટું, ભ્રમ આપણને બતાવે છે કે મગજ કામ કેવી રીતે કરે છે, એ કયા નિયમો વાપરે છે, કઈ ધારણાઓ બાંધે છે, કયા શોર્ટકટ્સ લે છે.
અચ્છા.
હા, જ્યારે કોઈ ભ્રમ આપણને છેતરે છે ત્યારે ખરેખર તો આપણને બારી ખોલી આપે છે, જેનાથી આપણે મગજની અંદરની કાર્યપ્રણાલી જોઈ શકીએ. ભ્રમ એ ભૂલ નથી, પણ સિસ્ટમને સમજવાની ચાવી છે.
વાહ, આ દૃષ્ટિકોણ તો ખરેખર નવો છે. ભૂલ નહીં પણ ચાવી, સરસ. ચાલો તો આ જાસૂસ મગજની કાર્યપદ્ધતિ વિશે થોડું વધુ ઊંડાણમાં જઈએ. રોજર્સ સમજશ શક્તિની સમસ્યા, ધ પરસેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ વિશે શું કહે છે?
મૂળભૂત સમસ્યા એ છે કે આપણી ઇન્દ્રિયો જે માહિતી આપે છે તે હંમેશા અસ્પષ્ટ હોય છે. એના એકથી વધુ અર્થ નીકળી શકે. દાખલા તરીકે, આપણી આંખની રેટિના પર દુનિયાની છબી તો 2D પડે છે, સપાટ.
હા, બરાબર.
પણ આપણે દુનિયાને 3D અનુભવીએ છીએ, ઊંડાણ સાથે. તો આ 2Dમાંથી 3D અનુભવ કેવી રીતે બને છે? બીજું ઉદાહરણ લો. કોઈ વસ્તુ દૂર હોય અને મોટી હોય, અને કોઈ વસ્તુ નજીક હોય અને નાની હોય. બની શકે કે બંને રેટિના પર એક સરખા કદની છબી પાડે.
હા, એવું બને.
તો પછી મગજ કેવી રીતે નક્કી કરે કે કઈ વસ્તુ ખરેખર કેટલી મોટી છે અને કેટલી દૂર છે? આ જ છે ઇન્વર્સ પ્રોબ્લેમ. એટલે કે આપણી પાસે પરિણામ, રેટિના પરની છબી છે, પણ એ પરિણામ કયા કારણથી આવ્યું એ સીધું ખબર નથી પડતું. એક જ છબી ઘણા અલગ અલગ સંજોગોમાં બની શકે છે.
ઓકે, આ તો ખરેખર કોયડો છે. તો મગજ આ ઉકેલે કેવી રીતે? જો માહિતી જ અસ્પષ્ટ છે તો આપણને આટલો સ્થિર અને સ્પષ્ટ અનુભવ ક્યાંથી મળે છે?
મગજ આનો ઉકેલ લાવે છે અનુમાન લગાવીને. એ સતત બેસ્ટ ગેસ કરતું રહે છે. એ મળેલા સંવેદનાત્મક પુરાવા જેટલા પણ છે, અને પોતાના ભૂતકાળના અનુભવો, આવું પહેલા જોયું ત્યારે શું હતું, ને ભેગા કરીને દુનિયા વિશે શ્રેષ્ઠ શક્ય અનુમાન લગાવે છે. આ એક પ્રકારનું અચેતન અનુમાન છે, એટલે કે અનકોન્શિયસ ઇન્ફરન્સ.
અચેતન અનુમાન એટલે આપણે જાણી જોઈને નથી કરતા?
ના, આ બધું આપોઆપ પડદા પાછળ ચાલતું રહે છે. આપણું સભાન મન આ ગણતરીઓ કરતું નથી. મગજ સતત સંભાવનાઓ ચકાસતું રહે છે. આવી સંવેદના ઊભી થવાનું સૌથી વધુ શક્ય કારણ કયું હોઈ શકે?
એટલે મગજ ખાલી માહિતી લેતું નથી, પણ એનું અર્થઘટન કરે છે અને કદાચ આગાહી પણ કરતું હશે.
એકદમ સાચું પકડ્યું. રોજર્સ આ વાત પર બહુ ભાર મૂકે છે. મગજ એક આગાહી યંત્ર, પ્રિડિક્શન મશીન છે. એ ખાલી બહારથી જે આવ્યું એના પર પ્રતિક્રિયા નથી આપતું. એ સતત આગાહી કરતું રહે છે કે આગળ કઈ સંવેદનાઓ આવવાની શક્યતા છે. આમાં બે પ્રકારની પ્રક્રિયાઓ કામ કરે છે. એક છે બોટમ અપ, એટલે કે ઇન્દ્રિયોમાંથી સીધી આવતી કાચી માહિતી, અને બીજી છે ટોપ ડાઉન, એટલે કે આપણું જ્ઞાન, આપણી અપેક્ષાઓ, સંદર્ભ, આ બધું પણ માહિતીના અર્થઘટનમાં ભાગ ભજવે છે.
આનું કોઈ રોજિંદુ ઉદાહરણ આપી શકો, ટોપ ડાઉન અને બોટમ અપનું?
ચોક્કસ. ધારો કે તમે કોઈ ઘોંઘાટવાળી જગ્યાએ, જેમ કે લગ્નમાં કે પાર્ટીમાં, કોઈ મિત્ર સાથે વાત કરી રહ્યા છો. આજુબાજુ સંગીત અને બીજા લોકોનો ઘણો અવાજ છે. આ બધી બોટમ અપ માહિતી છે.
હા,
પણ તેમ છતાં તમે તમારા મિત્રના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને મોટા ભાગે એ શું કહે છે તે સમજી શકો છો. કેમ? કારણ કે તમારું મગજ ટોપ ડાઉન માહિતી વાપરી રહ્યું છે. એને ખબર છે કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો, એનો અવાજ કેવો છે, તમે કયા વિષય પર વાત કરી રહ્યા હશો એવી અપેક્ષા છે. આ બધું જ્ઞાન અને અપેક્ષા તમને પેલા ઘોંઘાટમાંથી અર્થ તારવવામાં મદદ કરે છે.
બરાબર, બરાબર. એટલે ખાલી કાનથી સાંભળતા નથી, મગજ પણ એમાં ભાગ લે છે. અને તમે પેલા ભ્રમની વાત કરી હતી કે ચાવી છે. એ સિવાય સમજશક્તિ કેવી રીતે કામ કરે છે અને ખાસ કરીને એનો હેતુ શું છે એ સમજવા માટે કોઈ બીજું ઉદાહરણ છે રોજર્સના કામમાં?
હા, અને આ બહુ જ રસપ્રદ અને મહત્વનું છે. રોજર્સ અને બીજા સંશોધકોએ એવા લોકોનો અભ્યાસ કર્યો છે જેમને મગજમાં કોઈ ઈજા થઈ હોય અને એમની સમજશક્તિમાં કંઈક તકલીફ આવી હોય. આમાંથી એક ખૂબ જ પ્રખ્યાત કેસ છે દર્દી ડીએફનો.
ડીએફ એમને શું થયું હતું?
એમને મગજમાં ઈજા થઈ હતી, જેના કારણે એ વસ્તુઓનો આકાર કે કઈ રીતે ગોઠવાયેલી છે, ઓરિએન્ટેશન એ ઓળખી શકતા નહોતા. મતલબ તમે એમને કોઈ કપ બતાવો અને પૂછો કે આ શું છે, તો એ કહી ના શકે.
અરે બાપરે, એટલે જોઈ શકે પણ ઓળખી ન શકે એવું? હે
હા, બરાબર એવું જ. પણ અહીંયા જ ખરી નવાઈની વાત આવે છે.
શું?
જ્યારે એ જ દર્દી ડીએફને ટેબલ પર પડેલો કપ ઉઠાવવાનું કહેવામાં આવે, અથવા તો એક ચોક્કસ ખૂણા પર રાખેલા ખાંચામાં સ્લોટ એક પત્ર નાખવાનું કહેવામાં આવે, ત્યારે એ પોતાનો હાથ એકદમ સચોટ રીતે યોગ્ય ખૂણે ફેરવીને, યોગ્ય પકડ બનાવીને એ કામ બરાબર કરી શકતા હતા.
શું વાત છે, ઓળખી ન શકે પણ એ વસ્તુ સાથે કામ બરાબર કરી શકે, આ કેવી રીતે શક્ય બને?
આ કેસે ખરેખર મગજ વિશેની આપણી સમજમાં ક્રાંતિ લાવી દીધી. એના પરથી એ સાબિત થયું કે આપણા મગજમાં દ્રશ્ય માહિતી પર પ્રક્રિયા કરવા માટે ઓછામાં ઓછા બે અલગ અલગ મુખ્ય રસ્તા, પાથવેઝ છે.
બે રસ્તા?
હા, એક રસ્તો છે જેને વોટ પાથવે કહે છે. એનું કામ છે વસ્તુને ઓળખવાનું, આ શું છે. દર્દી ડીએફમાં આ રસ્તો ડેમેજ થઈ ગયો હતો.
ઓકે.
અને બીજો રસ્તો છે જેને હાઉ પાથવે અથવા વેર પાથવે કહે છે. એનું કામ છે આપણી ક્રિયાઓને માર્ગદર્શન આપવાનું. આ વસ્તુ ક્યાં છે, મારે એને પકડવા માટે હાથ કેવી રીતે ફેરવવો પડશે. ડીએફમાં આ બીજો રસ્તો બરાબર કામ કરતો હતો.
અદ્ભુત, આ તો ખરેખર અદ્ભુત છે. આનો મતલબ તો એ થયો કે જોવું એ ખાલી ઓળખવા માટે જ નથી, એનો મુખ્ય હેતુ કદાચ ક્રિયા કરવાનો છે.
બિલકુલ, તમે સાચા મુદ્દા પર આવ્યા. રોજર્સ આ રોલ અને ગોલ પર ખૂબ ભાર મૂકે છે. સમજ શક્તિનો એક મુખ્ય રોલ યાની ભૂમિકા એ છે કે દુનિયામાં સફળતાપૂર્વક આપણા ગોલ્સ યાની લક્ષ્યો પાર પાડવામાં મદદ કરવી, એટલે કે ક્રિયાઓ કરવામાં મદદ કરવી. આપણી ઇન્દ્રિયો અને મગજ એટલા માટે નથી વિકસ્યા કે દુનિયાનું એકદમ પરફેક્ટ ફોટોગ્રાફ જેવું ચિત્ર બનાવે. ના, એ એટલું ઉપયોગી ચિત્ર બનાવવા માટે વિકસ્યા છે જે આપણને ટકી રહેવામાં મદદ કરે, આપણી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે. ડીએફનો કેસ આ વાતનો એકદમ જીવંત પુરાવો છે. સમજ શક્તિ ક્રિયા માટે છે.
હા, ખરેખર વિચારવા જેવી વાત છે કે આપણી સમજ શક્તિનો પ્રાથમિક હેતુ કદાચ ક્રિયા છે, ફક્ત જાણકારી મેળવવી નહીં. આ સિવાય આપણી બધી ઇન્દ્રિયો શું અલગ અલગ જ કામ કરે છે કે પછી ભેગી મળીને પણ કામ કરે છે?
ખૂબ સારો પ્રશ્ન. મોટા ભાગે તો આપણો અનુભવ બહુ સંવેદનાત્મક હોય છે, મલ્ટીસેન્સરી હોય છે. મગજ સતત અલગ અલગ ઇન્દ્રિયોમાંથી આવતી માહિતીને જોડતું રહે છે, એકબીજા સાથે મેળવતું રહે છે.
એનું કોઈ ઉદાહરણ?
હા, આનું એક ક્લાસિક ઉદાહરણ છે મેકગર્ગ અસર. કદાચ તમે સાંભળ્યું હશે.
મેકગર્ગ અસર? ના, એ શું છે?
એમાં એવું થાય કે તમને સ્ક્રીન પર કોઈ વ્યક્તિ ગા 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 બોલતી દેખાય, એટલે કે એના હોઠ એ રીતે ફફડે, પણ ઓડિયોમાં તમને બા 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 સંભળાય.
ઓકે, એટલે આંખ જે જુએ છે અને કાન જે સાંભળે છે એ અલગ છે.
હા, હવે મજાની વાત એ છે કે ઘણા લોકોને આ બંનેનું મિશ્રણ સંભળાય છે. એમને ગા પણ નહીં, બા પણ નહીં, પણ કદાચ દા 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 જેવો અવાજ સંભળાય.
અરે વાહ, આવું કેમ?
કારણ કે આપણું મગજ આંખમાંથી આવતી માહિતી, હોઠનું હલનચલન, અને કાનમાંથી આવતી માહિતી, અવાજને એક સાથે લાવીને એક સુસંગત અર્થ કાઢવાનો પ્રયત્ન કરે છે, ભલે પછી એના માટે એને કંઈક તદ્દન નવું જ બનાવવું પડે. એ બતાવે છે કે મગજ કેવી રીતે માહિતીને ઇન્ટિગ્રેટ કરે છે.
આ બધું સાંભળીને તો એવું જ લાગે છે કે આપણું મગજ ખરેખર કોઈ જાદુગર જેવું છે. પડદા પાછળ કેટલું બધું કરતું રહે છે જેની આપણને ખબર પણ નથી પડતી. તો આ આખી ચર્ચા પરથી આપણે મુખ્ય સંદેશા શું તારવી શકીએ? રોજર્સના કામમાંથી કઈ મુખ્ય થીમ્સ બહાર આવે છે?
મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે વારંવાર સામે આવે છે. પહેલું અને સૌથી અગત્યનું, સમજ શક્તિ એક સક્રિય રચના છે. એ કોઈ પેસિવ રેકોર્ડિંગ નથી. આપણું મગજ સક્રિય રીતે આપણી વાસ્તવિકતાનું નિર્માણ કરે છે.
બરાબર. બીજું જે આપણે ડીએફના કેસ પરથી જોયું તે કે સમજ શક્તિનો હેતુ સંપૂર્ણ ચોકસાઈ કરતાં વધુ ઉપયોગિતા અને ક્રિયા છે. ટકી રહેવા માટે અને પર્યાવરણ સાથે સફળતાપૂર્વક કામ પાર પાડવા માટે આપણી સિસ્ટમ વિકસી છે.
ત્રીજું, મગજ એક આગાહી કરનારું યંત્ર છે. એ ખાલી પ્રતિક્રિયા નથી આપતું, પણ સતત દુનિયા વિશે ધારણાઓ બાંધે છે અને આગળ શું થશે એની અપેક્ષા રાખે છે. આપણો અનુભવ આ આગાહીઓ અને વાસ્તવિક ઇન્દ્રિયજન્ય માહિતી વચ્ચેની સતત સરખામણીનું પરિણામ છે.
ચોથું, તમે જે ભ્રમ વિશે કહ્યું એ ભ્રમ એ ભૂલો નથી, પણ આપણી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે સમજવાની ચાવી છે. એ મગજના નિયમો અને એની ધારણાઓને ઉજાગર કરે છે.
અને પાંચમું, જે કદાચ આ બધાનો સાર છે, આપણે આંખોથી નથી જોતા કે કાનથી નથી સાંભળતા, આપણે મગજથી જોઈએ અને સાંભળીએ છીએ. ઇન્દ્રિયો તો ખાલી માહિતી ભેગી કરવાના સાધનો છે, અસલી ખેલ તો મગજમાં થાય છે, જ્યાં આ માહિતીનો અર્થ કાઢવામાં આવે છે અને આપણો અનુભવ રચાય છે.
વાહ, આ પાંચ મુદ્દા ખરેખર બહુ જ મહત્વના છે, અને એ આપણી પોતાની જાતને અને આપણી આસપાસની દુનિયાને જોવાની રીત બદલી શકે છે. આ બધી સમજની આપણા રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલ રીતે શું ઉપયોગીતા હોઈ શકે?
ઓ, ઘણી બધી રીતે. દાખલા તરીકે, આપણે ઘણીવાર જોઈએ છીએ કે બે લોકો એક જ ઘટનાને સાવ જુદી રીતે વર્ણવે છે.
હા, એવું તો બહુ બને છે.
તો હવે આપણે સમજી શકીએ કે એવું કેમ થાય છે. કદાચ એમના ભૂતકાળના અનુભવો અલગ છે, એમની અપેક્ષાઓ અલગ છે, એટલે એમનું મગજ એ જ ઘટનાનું અલગ અર્થઘટન કરે છે. આ સમજવાથી કદાચ આપણે એકબીજા પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખી શકીએ.
બરાબર. અને બીજું, કદાચ આપણને આપણા પોતાના પૂર્વગ્રહો અને ધારણાઓ વિશે પણ વધુ જાગૃત થવામાં મદદ મળે. આપણને જે દેખીતી રીતે સાચું લાગે છે એ કદાચ આપણા મગજનું અર્થઘટન છે, સંપૂર્ણ સત્ય નહીં.
ચોક્કસ. આનાથી વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગને બળ મળે છે. એમ નહીં માની લેવાનું કે મેં મારી આંખે જોયું એટલે સાચું જ હશે, કારણ કે જોવું એ પોતે જ એક અર્થઘટનની પ્રક્રિયા છે. આ ઉપરાંત કલા, ડિઝાઇન, જાહેરાતો, યુઝર ઇન્ટરફેસ, યુઆઈ યુએક્સ ડિઝાઇન, વર્ચ્યુઅલ રિયાલિટી વીઆર, ઓગમેન્ટેડ રિયાલિટી એઆર, આ બધા ક્ષેત્રો સીધી રીતે સમજશક્તિના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે.
લોકોને કેવો અનુભવ કરાવવો છે એના માટે.
અને પેલી કુશળતાઓની વાત, જેમ કે ડ્રાઇવિંગ કે રમતગમત.
હા, ત્યાં પણ આ બહુ મહત્વનું છે. ડ્રાઇવિંગ કરતી વખતે આપણું ધ્યાન ક્યાં છે, આપણે કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપીએ છીએ, આ બધું સમજશક્તિ અને ક્રિયા, પરસેપ્શન એક્શન લૂપ પર આધાર રાખે છે. તમે ઇન અટેન્શનલ બ્લાઇન્ડનેસ વિશે સાંભળ્યું છે?
ઇન અટેન્શનલ બ્લાઇન્ડનેસ એ શું છે? જર સામે જ રહેલી કોઈ બીજી, ક્યારેક તો સાવ દેખીતી વસ્તુ પણ આપણને દેખાતી નથી, કારણ કે આપણું મગજ એ માહિતી પર પ્રક્રિયા જ નથી કરતું. આ પણ સમજશક્તિની મર્યાદાઓ દર્શાવે છે.
ઓહો, એટલે ધ્યાન ના હોય તો સામે હોવા છતાં ના દેખાય.
બરાબર. ટૂંકમાં કહીએ તો આ સમજ આપણને વધુ સારા નિર્ણયો લેવામાં, લોકો સાથે વધુ સારી રીતે વાતચીત કરવામાં અને આપણી પોતાની માનસિક દુનિયાને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરી શકે છે.
ખરેખર આ તો બહુ જ રસપ્રદ અને ઉપયોગી ચર્ચા રહી. તો આ બધી વાતચીતના અંતે તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મહત્વની શીખ કઈ રહી? કઈ વાત તમને સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ?
મારા માટે કદાચ સૌથી વધુ પ્રભાવશાળી વિચાર એ જ છે કે આપણું મગજ સતત વાસ્તવિકતાનું નિર્માણ કરી રહ્યું છે, અને આ નિર્માણ મોટાભાગે આગાહીઓ પર આધારિત છે. એ વિચાર કે આપણે જે અનુભવીએ છીએ તે બહારની દુનિયાનું સીધું વફાદાર પ્રતિબિંબ નથી, પણ આપણા મગજનું બેસ્ટ ગેસ, શ્રેષ્ઠ અનુમાન છે. એ ખરેખર નમ્ર બનાવનારો વિચાર છે, અને એનાથી વાસ્તવિકતા ખરેખર શું છે એવા મૂળભૂત સવાલો પણ ઊભા થાય છે.
બરાબર. અને મારા માટે પેલો દર્દી ડીએફનો કેસ અને એના પરથી જે જાણવા મળ્યું વોટ અને હાઉ પાથવે વિશે, એ બહુ જ રસપ્રદ રહ્યું. એ વાત કે આપણી સમજશક્તિનો મોટો ધ્યેય ફક્ત દુનિયાને જાણવાનો નથી, પણ એમાં યોગ્ય રીતે વર્તવાનો, ક્રિયા કરવાનો છે, એ ખરેખર સમજશક્તિના ઉત્ક્રાંતિવાદી અને વ્યવહારિક પાસા પર બહુ સારો પ્રકાશ પાડે છે. એ બતાવે છે કે આખી સિસ્ટમ કેટલી કાર્યલક્ષી, કેટલી ગોલ ઓરિએન્ટેડ છે.
સાચી વાત છે. ખરેખર આ બધું જાણ્યા પછી આપણા મગજની અદ્ભુત ક્ષમતાઓ અને એની જટિલ રચના માટે વધુ આદર થાય છે.
ચોક્કસ. આ ખરેખર એક ઊંડી અને વિચાર પ્રેરક ચર્ચા રહી, અને શ્રોતાઓ માટે પણ એક અંતિમ વિચાર છોડી જઈએ. જો આપણો વાસ્તવિકતાનો અનુભવ મોટાભાગે આપણા મગજની જે એક ઉપયોગી રચના છે, જે ક્રિયા કરવા માટે વિકસિત થઈ છે, તો શું કોઈ ખરેખરી સંપૂર્ણ ઉદ્દેશ્યપૂર્ણ વાસ્તવિકતા, ઓબ્જેક્ટિવ રિયાલિટી જેવી કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે? અને જો ધરાવે છે, તો શું આપણે આપણા મગજ સાથે તેને ક્યારે સંપૂર્ણપણે જાણી શકીશું? આ પ્રશ્ન સાથે અમે આપણે છોડીએ છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.